સૌ શ્રી કિરીટભાઈને સાંભળવા એકઠા થયા છીએ. એમનું વ્યાખ્યાન સાંભળીએ એ પહેલાં આપણા રિવાજ મુજબ શ્રી કિરીટભાઈનું સ્વાગત ફાલ્ગુનીબેન પુષ્પગુચ્છથી કરશે. આમ તો આપણે સૌ પરિચિત છીએ કિરીટભાઈના નામથી, એમના કામથી. એમણે કરેલું કામ આંગળીને વેઢે ગણી શકાય એવા લોકો દ્વારા થતું હોય છે. આમ તો પરિચયમાં વિશેષ શું કહેવાનું હોય? એક લેખક પોતાના ખંત, નિષ્ઠા અને લેખિનીની કમાલથી જે કરી શકે, હકીકતો સાથે, હકીકતોના ઊંડાણમાં જઈને, અને એ પણ એક જીવન ચરિત્રકાર તરીકે, એવું સરસ કામ એમણે હાથમાં લીધું છે. ગયા વર્ષે અચાનક જ એમના દ્વારા લિખિત શ્રી સુંદરમ અંગેનું પુસ્તક, એનો એક વર્કશોપ હતો, એમાં બોલવાનું થયેલું મારે. ઘણા બધા વક્તાઓ હતા, ઘણી બધી વાતો એમણે કહેલી, પણ મને એમની જે એક વાત ખાસ લાગેલી તે આ કોઈ સાદા જીવનચરિત્રની વાત નહોતી. શ્રી સુંદરમ શ્રી માતાજી અને શ્રી અરવિંદના પરમ ભક્ત હતા. એ કવિ હતા, સોમાની નિષ્ઠાવાન માણસ હતા. એમના અઢળક પાસા હતા, સાહિત્યકાર તરીકે, જીવન ઉપાસક તરીકે, સાધક તરીકે અને આશ્રમના એક કર્મવીર તરીકે. આ બધા જ પાસાને એમણે જે રીતે ઉજાગર કરી બતાવ્યા, એમના જીવનની સાદી વાતમાં રહેલા રહસ્યોને પણ ખોલી બતાવ્યું, એ એમની આગવી વિશેષતા મને લાગેલી. ત્યાર પછી એમના બે પુસ્તકોથી આપણે પરિચિત છીએ જ, શ્રી અંબુભાઈ પુરાણી ઉપરનું પુસ્તક અને શ્રી પૂજાલાલજી ઉપરનું પુસ્તક. આ બંને પુસ્તકોમાં આપણને ખ્યાલ આવે છે, આપણે ઓળખતા હોઈએ તો પણ, શ્રી પૂજાલાલજી શું હતા અને કેવા હતા. આપણે ઓળખતા હોય તો પણ ઘણા આમાં એવા મિત્રો છે જે શ્રી અંબુભાઈ પુરાણીને ઓળખતા હશે, મળ્યા હશે પોતાની એક ઉંમરે, પણ જ્યારે એમણે આ વાંચ્યું હશે ત્યારે એમને ખ્યાલ આવ્યો હશે કે શ્રી કિરીટભાઈએ કેવી જહેમતથી અને ખૂણે ખાંચરેથી માહિતી મેળવીને એનો સુયોગ્ય ઉપયોગ કર્યો છે. આ પ્રકારના આધ્યાત્મિક સાધકોના જીવનને લખવું એ સહેલું કામ નથી. એટલા માટે સહેલું નથી કે જીવનની ઘણી બધી આડવાતો ઉપર પણ ચડી જવાય અને બધી જ વાતોને આધ્યાત્મિક અર્થ આપી બેસાય. જેમનાથી તેઓ બચ્યા છે અને જે સિદ્ધિ અને સત વાત હતી એ જેમણે મૂકી આપી છે, આટલો એમનો પરિચય. હવે હું એમને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરે. અસ્તુ.
લેખક તરીકે આ કેન્દ્ર માટે મારી લેખીની જે લખ્યું છે એનાથી શરૂઆત કરું છું. માતાજીના મંગલ મંદિરમાં મને આવવાનું જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે એનો હું ખૂબ જ આનંદ અભિવ્યક્ત કરું છું. અમદાવાદ આવવાનું થાય તો અહીંયા આવવાનું મન થાય જ, અને મકરેનભાઈ સાથે સંપર્કમાં રહું છું એટલે વાત કરું. ગયે વખતે હું બચી ગયો હતો, આજે બચી શક્યો નથી. પરંતુ માતાજીની હાજરીમાં બધા નિષ્ઠાવાન સાધકો ને અભ્યાસુ લોકોની હાજરીમાં થોડુંક બોલવાનું રિસ્ક છે, છતાં પણ ગમશે. ખરેખર તો વર્ષો પહેલા એવી પરિસ્થિતિ થઈ હતી કે ત્યાં શ્રી અરવિંદ નિવાસ પર જે બધા આવે અને પોંડિચેરીના સાધકો આવે તો એવો આગ્રહ કરે કે કિરીટભાઈ હવે તમે બોલવાનું શરૂ કરો, મોટા મોટા સાધકો હવે છે નહીં અને આપણે આજે સંસ્થાઓ ચાલે છે, આપણા કેન્દ્રો ચાલે છે, એમાં ક્યારેક ક્યારેક આવી જરૂર તો પડે જ છે. પણ મને એક સંકોચ હતો કે શ્રી અરવિંદ દર્શન વિશે બોલવું એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કામ છે. અને બીજી વસ્તુ, હું અંગત રીતે એવું માનતો હતો અને હજુ આજે પણ માનું છું કે શ્રી અરવિંદના શબ્દદેહ સાથે વ્યક્તિ પોતે જે સંપર્ક કરે તે જ ખરો. આશ્રમમાં મેં નલિનીદાના પ્રવચનો સાંભળ્યા છે, એમપી પંડિતના સાંભળ્યા છે, દે આર માસ્ટર્સ. પણ તે છતાં પણ આજે પણ હું એમ કહું કે શ્રી અરવિંદને શ્રી માતાજીના શબ્દદેહ સાથે આપણે જે અંગત સંબંધ ઊભો કરીએ, આપણે એકલા જ બેઠા હોય માતાજી સામે અને આપણે સાવિત્રી વાંચીએ, એમાં બહુ જ ફરક પડે. હા, પ્રવચનોમાં કદાચ માહિતી મળે, પણ ખરી વસ્તુ આ છે. તો તે વખતે નગીનભાઈ દોશી સાથે મારે આશ્રમમાં વધારે મળવાનું થાય અને ડાઇનિંગ રૂમમાં જ નગીનભાઈ પેલા વાસણો લૂસતા હતા ત્યારે હું એમની પાસે બેઠો અને મેં એમને કહ્યું કે આ રીતે હવે બધાનો ખૂબ આગ્રહ છે કે તમે પ્રવચન માટે જુદા જુદા કેન્દ્રોમાં જાઓ, અને મને સંકોચ છે, મને એમ લાગે છે કે આ ક્રિયા ન કરીએ તોય ચાલે. એટલે એમણે કંઈ જવાબ આપ્યો નહીં, થોડી વાર બેસી રહ્યા. એટલામાં વેદ પ્રકાશજી ત્યાં આવ્યા હતા તે વખતે, એટલે નગીનભાઈએ વેદ પ્રકાશને કહ્યું કે ધીસ ફ્રેન્ડ ઓફ માઇન ફ્રોમ બરોડા, હી હેઝ વન ક્વેશ્ચન. એટલે પછી એમણે વેદ પ્રકાશજીને કહ્યું કે એમના પ્રશ્નોનો તમે જવાબ આપો. એટલે વેદ પ્રકાશજી પણ થોડાક શાંત રહ્યા, આંખો મીચી દીધી 2 મિનિટ. પછી એ જે વાક્ય બોલ્યા તે આ પ્રમાણેનું હતું, ઇફ મધર ઇઝ અરાઉન્ડ ચિલ્ડ્રન કેન પ્લે, નો હાર્મ. માતાજીની હાજરી હોય તો બાળકો જે કરે તે ચાલે, એનાથી કંઈ નુકસાન થવાનું નથી. હા, આજે નાતાલનો દિવસ છે, આપણે સૌ જાણીએ છીએ કે માતાજીએ કહ્યું છે કે આ ફેસ્ટિવલ ઇટ્સ અ રિટર્ન ઓફ લાઇટ, ફેસ્ટિવલ ઓફ રિટર્ન ઓફ લાઇટ. અને માતાજી એ પણ કહ્યું છે કે જીસસના જન્મ પહેલા અને ખ્રિસ્તી ધર્મના ઉદય પહેલા બહુ લાંબા સમયથી આ 25 ડિસેમ્બરનો દિવસ એ પ્રકાશનો દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો, મનાવવામાં આવતો હતો, અને એનું મૂળ ઇજિપ્તમાં હતું. અને માતાજીએ પણ કહ્યું છે કે એક માન્યતા એવી છે કે પછી ખ્રિસ્તી ધર્મએ આ 25 ડિસેમ્બરના દિવસને જીસસના જન્મદિવસ તરીકે જાહેર કર્યો. ફેસ્ટિવલ ઓફ લાઇટનો દિવસ છે અને આપણે શ્રી અરવિંદ અને શ્રી માતાજી સમક્ષ છીએ. આપણી એમને પ્રાર્થના છે કે એમનો પ્રકાશ આપણી સમજ શક્તિને, આપણી બુદ્ધિને, આપણી ચેતનાને પ્રજ્વલિત કરે. આજે મેં જે વિષય ઉપર બોલવાનું વિચાર્યું છે તે ઉત્ક્રાંતિ અને યોગ. શ્રી અરવિંદ દર્શન જગતને પ્રાપ્ત થયું ન હતું તે સમયે, અને પ્રાપ્ત થયું ત્યાર પછી પણ થોડા સમય સુધી આ 2 શબ્દો ઉત્ક્રાંતિ અને યોગ એ ક્યારેય સાથે વપરાતા ન હતા આધ્યાત્મિકતામાં. મોટા ભાગના લોકો જેવી રીતે શ્રી અરવિંદના દર્શનના મોટા ભાગના મુદ્દાઓ પર સહમતિ તે સમયે બીજા બધા સંપ્રદાયો કે માન્યતાઓ કે તત્વદર્શનના અભ્યાસ હોય બધાએ એક અવાજે આ વાતને હસી નાખી હતી કે ઉત્ક્રાંતિ અને યોગને શું સંબંધ. યોગમાં જે માન્યતા છે સામાન્ય રીતની કે યોગ એટલે એવી કોઈ વસ્તુ કે જે અસામાન્ય છે. અત્યારે તો સમય સારો છે પણ એક સમય એવો હતો કે અમાનવીય વસ્તુઓને પણ યોગ માનવામાં આવતી હતી. અત્યારે અમુક એવા હશે સ્વૈરપંથી લોકો જે અમાનવીય અને અસામાન્ય વસ્તુઓને જ યોગ માને અને સામાન્ય વસ્તુને યોગ ન માને. એ લોકોનો ખાસ જે મુદ્દો હતો કે ઉત્ક્રાંતિ એ ગ્રેડેશનની વાત કરે છે, એમાં ક્રમિક વિકાસની વાત છે. જ્યારે યોગનો હેતુ એ લોકો જે માનતા હતા અને હજુ બી અમુક લોકો માનતા હશે કે યોગનો એકમાત્ર હેતુ આપણે ઈશ્વર તત્વ કે આત્મતત્વનું અનુસંધાન કરવાનું, અને એ લોકોએ કહ્યું કે આપણા ઋષિ મુનિઓએ પણ કહ્યું છે અને ઋષિ મુનિઓના સમયમાં એમણે પણ કહ્યું છે કે અમારા પૂર્વજોએ કહ્યું છે કે આ જે આત્મા છે અથવા તો આત્મતત્વ છે કે પરમાત્મા છે તે એક અવ્યય અવિકારી અવર્ણનીય અને જે છે તે છે. હવે એને અવિકારી કહ્યું તેનું એ લોકોએ અર્થઘટન એવું કર્યું કે અપરિવર્તનશીલ અથવા તો જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં એની એક જ અવસ્થા છે, યુનિટરી એ ટાઈપલ વસ્તુ છે એમ. એમાં જુદી જુદી અવસ્થાઓ ક્રમ અને પાછો વિકાસ એવું કશું નથી. આત્મા એ આત્મા છે, ઈશ્વર એ ઈશ્વર છે. અને એ લોકો જ્યારે આવું કહેતા હતા ત્યારે એમને પરમાત્માનું જે સ્ટેટિક પાસું છે એ જ એમને મન અભિપ્રેત હતું. અને એટલે લોકોએ કહ્યું કે યોગને ને ઉત્ક્રાંતિને કોઈ સંબંધ નથી. પણ શ્રી અરવિંદનું જે તારણ છે એ સાંભળીને તો બધા હલી ગયા કે પૃથ્વી પરનું આ જે જીવન છે, પૃથ્વી પરની જે આ ઉત્ક્રાંતિ છે એ જ કુદરતનો યોગ છે. પૃથ્વી પરની ઉત્ક્રાંતિ એ કુદરતનો પોતાનો યોગ છે, એ વિશાળ પાયા પરનો યોગ છે. અને એ યોગ થાય છે દેખીતા વ્યયથી, સમય અને શક્તિનો વ્યયથી, કારણ કે બહુ વિશાળ પાયા પર એ પ્રકૃતિ યોગ કરી રહી છે. પણ એ જે વિશાળ પાયા પર પ્રકૃતિનો યોગ થઈ રહ્યો છે એ જ યોગ માણસે પોતાની અંદર સભાનપણે ઓછી શક્તિનો અને ઓછા સમયનો વ્યય કરીને સિદ્ધ કરવાનો છે. આટલી જ વસ્તુ છે. અને શ્રી અરવિંદે કહ્યું કે જે યુગોથી વાત ચાલી આવી છે કે ભાઈ આત્મતત્વ આવું છે, ઈશ્વર આવા છે, એમનું આપણે અનુસંધાન કરી લઈએ, એમનો સાક્ષાત્કાર થઈ જાય ત્યાર પછી કશું કરવાનું રહેતું નથી, વિચારવાનું પણ રહેતું નથી. આ બધા ક્રમ ને આ બધી વસ્તુ જ નકામી છે એમ. પણ સૌ પ્રથમ વખત શ્રી અરવિંદે એક પોઝિટિવ સ્ટેટમેન્ટ આપ્યું, ડિવાઇન ઇઝ કોમ્પ્લેક્સ, વાસ્ટ એન્ડ સ્ટ્રેટિફાઈડ રિયાલિટી. ઉત્ક્રાંતિના સંદર્ભમાં શ્રી અરવિંદનું આ લખાણ છે, ડિવાઇન ઇઝ વાસ્ટ કોમ્પ્લેક્સ એન્ડ સ્ટ્રેટિફાઈડ રિયાલિટી. નિરંજન નિરાકાર એ એનો એક આસ્પેક્ટ છે જેમાં ગ્રેડેશન નથી એવું બધા કહે છે, પરંતુ એક માત્ર આસ્પેક્ટ એ નથી એ ડિવાઇન. અને એની ચર્ચા કરતા શ્રી અરવિંદે બાઇબલ પણ કોટ કર્યું છે. આજે નાતાલનો દિવસ છે તો એને પણ યાદ કરી લે કે જીસસે કહ્યું છે, દેર આર મેની ચેમ્બર્સ ઇન માય ફાધર્સ મેન્શન. આપણી જે પેલી યુનિટરી જે ભાવના છે ઈશ્વર વિશેની, અલબત્ત શ્રી અરવિંદે કહ્યું છે કે આપણે જ્યારે કોઈ વસ્તુને જોતા હોઈએ છીએ ત્યારે આપણને જે બાજુ દેખાય એને જ આપણે સત્ય માની લઈએ છીએ. હું જ્યારે આ ભાગ જોઉં છું ત્યારે આ ભાગ મને નથી દેખાતો, એના માટે ઇનર વિઝન જોઈએ, આ વસ્તુ જોઈએ. પણ જે લોકોને ઈશ્વરનું પણ પૂર્ણ દર્શન નથી થયું, અંશત દર્શન થયું છે, એ લોકો એવું માનતા હતા. ને શ્રી અરવિંદે સૌ પ્રથમ વખત આ વાત ભારપૂર્વક રજૂ કરી કે ડિવાઇન ઇઝ વાસ્ટ કોમ્પ્લેક્સ એન્ડ સ્ટ્રેટિફાઈડ રિયાલિટી. અને બાઇબલમાં આ વાક્ય છે, અને શ્રી અરવિંદે એ વાક્યને એવું કહ્યું કે દેર આર મેની મેન ચેમ્બર્સ ઇન માય ફાધર્સ મેન્શન. એને આપણે એવી રીતે કહેવું જોઈએ કે દેર આર મેની ચેમ્બર્સ ઓન મેની સ્ટોરીઝ. ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે દેર આર મેની ચેમ્બર્સ ઇન માય ફાધર્સ મેન્શન, મારા પિતાના આવાસમાં ઘણા બધા ઓરડાઓ છે. શ્રી અરવિંદ કહે છે એ મારા પિતાના આવાસની ઘણી મંજિલોના ઘણી મંજિલો પણ ઘણા ઓરડાઓ છે. એટલે આ અને સ્ટ્રેટિફાઈડ રિયાલિટી એમણે કહ્યું છે. તો આ સ્ટ્રેટિફાઈડ રિયાલિટીના સંદર્ભમાં ઉત્ક્રાંતિ એ શું છે અને ઉત્ક્રાંતિ માનવ જીવનની જે ઉત્ક્રાંતિ છે, પૃથ્વી પરનું જે જીવન છે, એના સંદર્ભમાં જ યોગ શબ્દ વપરાય છે. શ્રી અરવિંદે બહુ સ્પષ્ટતા કરી, સાધક કે કોઈ પણ સિદ્ધ પુરુષ પોતાની સત અવસ્થામાં હોય, એકોહમ બહુશ્યામ પહેલાની અવસ્થામાં હોય તો ઠીક છે, પણ એકોહમ બહુશ્યામ થઈ ગયું, આવિર્ભાવ થઈ ગયો, સૃષ્ટિનું સર્જન થઈ ગયું, અને આપણે જ્યારે પણ કોઈ પણ વાત કરીએ છીએ ત્યારે આપણે આ સૃષ્ટિ સર્જનના સંદર્ભમાં, આપણા વ્યક્તિગત અસ્તિત્વના સંદર્ભમાં વાત કરીએ છીએ. જ્યારે આપણે અસ્તિત્વમાં છીએ ને જે વાત કરીએ છીએ તે આપણા પોતાના જીવનના સંદર્ભમાં, અસ્તિત્વના સંદર્ભમાં વાત કરીએ છીએ. હવે તે વખતે જ્યારે શ્રી અરવિંદે આ વસ્તુ કહી ત્યારે એમણે કહ્યું કે પૃથ્વી પરના જીવનના સંદર્ભમાં અથવા તો આવિર્ભાવ થઈ ગયા પછીના સંદર્ભમાં, એકોહમ બહુશ્યામનું એક્ઝિક્યુશન થઈ ગયું પછી તમે કોઈ પણ વાત કરો એમાં પ્રકૃતિ આવે, આવે ને આવે જ. પ્રકૃતિ સિવાયની વાત કરો એ વાતનો કોઈ સંદર્ભ નથી. તમે જે અવસ્થામાં પહોંચી જાઓ છો ત્યાં તમે જુઓ છો કે નિરંજન નિરાકાર છે, ત્યાં પ્રકૃતિ નથી, પ્રકૃતિના પરિવર્તનની વાત નથી, સ્ટ્રેટિફિકેશનની વાત નથી, ગ્રેડેશનની વાત નથી, ક્રમિક વિકાસની વાત નથી, પણ આ બધી વસ્તુ આવે છે પ્રકૃતિના સંદર્ભમાં. અને શ્રી અરવિંદે જ્યારે એમ કહ્યું કે પ્રકૃતિના સંદર્ભમાં યોગ અને ઇવોલ્યુશનને આપણે સમજવાનું છે, આજે 50 વર્ષ પછી વિજ્ઞાને એ સાબિત કરી દીધું છે કે જે વ્યક્તિ પ્રકૃતિને જાણતો હોય, પ્રકૃતિનું નિરીક્ષણ કરતો હોય, કરતી હોય, એ વ્યક્તિ પ્રકૃતિને ઓળખતી હોય તે જ ઉત્ક્રાંતિને સમજી શકે. આજે એ વસ્તુ વૈજ્ઞાનિકો સ્વીકારે છે. પ્રકૃતિમાં વનસ્પતિ પ્રકૃતિ, પ્રાણી પ્રકૃતિ, માનવીય પ્રકૃતિ. વનસ્પતિ પ્રકૃતિમાં વનસ્પતિનો ઉછેર કઈ રીતે થાય છે, કયા પ્રકારની વનસ્પતિ સૂર્યની હાજરીમાં કેવું વર્તન કરે છે, બીજા સંજોગોમાં એ પ્રકૃતિ વનસ્પતિ પ્રકૃતિ કેવું વર્તન કરે છે, એ જ રીતે પાણીની પ્રકૃતિ અને માનવની પ્રકૃતિ, માનવની પ્રકૃતિ પણ જુદા જુદા સંદર્ભોમાં કઈ રીતે વર્તન કરે છે, આ બધાનો જે અભ્યાસ કરે એ જ વ્યક્તિ ઉત્ક્રાંતિને સમજી શકે. નહીં તો પછી પેલા લોકો જેવું ઉત્ક્રાંતિને સમજ્યા વગર કે ઉત્ક્રાંતિ અને યોગને કોઈ સંબંધ નથી. અને એક મોટા વિચારકે તો એવું લખી દીધું કે આ ઉત્ક્રાંતિ, આ ઇવોલ્યુશન અને યોગનું એલાયન્સ શ્રી અરવિંદે ઉભું કર્યું છે. એલાયન્સ શબ્દ વાપર્યો હતો. પછી શિશિરકુમાર ઘોષે એનો જવાબ આપ્યો હતો કે જો તમારી પાસે સમજશક્તિ હોય અને અત્યારે જે વિજ્ઞાન સ્વીકારે છે પ્રકૃતિ વિશેનું સત્ય કે ઉત્ક્રાંતિ અને પ્રકૃતિનો સંબંધ, એ સંદર્ભમાં જો તમે શ્રી અરવિંદનું આ દર્શન સમજો તો ઉત્ક્રાંતિ વિશેનું એમનું જે દર્શન છે તે એક નવો વેદ છે. શિશિરકુમાર ઘોષે એનો આ રીતે જવાબ આપ્યો. અને ઉત્ક્રાંતિની વાત તો સ્પષ્ટ છે કે જે વ્યક્તિ પ્રકૃતિને જાણે છે, પ્રકૃતિનું નિરીક્ષણ કરે છે, પ્રકૃતિનો ઉચ્છેદ ઉડાઈ જવાનો તો વાત જ નથી, જે અગાઉ થતી હતી પણ એ હવે શક્ય જ નથી. ઉત્ક્રાંતિના આ તબક્કે. એ જ રીતે શ્રી અરવિંદે કહ્યું, સિન્થેસિસ ઓફ યોગમાં પ્રથમ પ્રકરણમાં ઇન્ટ્રોડક્શન કરતી વખતે શ્રી અરવિંદે કહ્યું કે આપણે જો યોગ શબ્દનો સ્વીકાર કરતા હોઈએ, આપણે જો એમ કહેતા હોય કે મારે યોગ કરવો છે, તો ત્રણ વસ્તુ અનિવાર્યપણે આવે. હું પોતે, આપણે પોતે, આપણું અસ્તિત્વ, આપણી પ્રકૃતિ અને ભગવાન. આ ત્રણ વસ્તુને યોગ સાથે સીધો સંબંધ છે. અને શ્રી અરવિંદે કહ્યું કે ઈશ્વર કે ભગવાન કે આત્મતત્વનો સાક્ષાત્કાર એ પ્રથમ પગથિયું છે, પણ એનો હેતુ જે છે તે આપણી આ પ્રકૃતિને, વ્યક્તિગત પ્રકૃતિ કે વૈશ્વિક પ્રકૃતિને, એને દિવ્ય પ્રકૃતિમાં ઢાળી દેવાની, એનું રૂપાંતર કરીને એને દિવ્ય પ્રકૃતિમાં ઢાળી દેવાની, આ જ એનો ઉત્ક્રાંતિનો હેતુ છે. અને એ ચર્ચાઓ આગળ ચાલી. મદ્રાસમાં તો એ લોકોએ પતંજલિ યોગ સંસ્થા હતી, એ લોકોએ મીટિંગ બોલાવી અને બધા ઠરાવો પસાર કર્યા કે આ શ્રી અરવિંદની જે વાત છે તે સ્વીકાર્ય લાગતી નથી. ત્યારે પછી અંબુભાઈ પુરાણી અને શિશિરકુમાર ઘોષે એનો જવાબ આપ્યો કે તમે એનો અસ્વીકાર કરી શકો છો. શ્રી અરવિંદની જે વાત છે, એમણે કહ્યું કે ઉત્ક્રાંતિમાં એક પછી એક ટ્રાન્ઝિશન થયા, રૂપોની ઉત્ક્રાંતિ થઈ, એની પાછળ ચેતનાની ઉત્ક્રાંતિ થાય છે. તો જેવી રીતે પ્રાણીરૂપી પ્રયોગશાળામાં કુદરતે માનવ બનાવ્યો છે, એવી જ રીતે માનવરૂપી પ્રયોગશાળામાં અત્યારે એ માનવથી આગળનું સ્વરૂપ તૈયાર કરી રહી છે. કરવાની છે એવું નહીં, કરી રહી છે. શ્રી અરવિંદે કહ્યું આ વાતનો તમે અસ્વીકાર કરી શકો છો, અમે અસ્વીકાર નથી કરી શકતા. તમે સ્વીકાર નથી કરી શકતા એની વાત કરો છો. શિશિરકુમાર ઘોષ કહે છે કે આનો અસ્વીકાર થઈ શકે એમ નથી. અને જેનો અસ્વીકાર ના થઈ શકે એવી વસ્તુ વિશે ચિંતન કરવું જોઈએ માણસે કે આ દર્શન છે શું. તો ઉત્ક્રાંતિ અને યોગ એ બંને એક જ છે. બીજી વસ્તુ શ્રી અરવિંદે કહી કે જીવન અને યોગ એ પણ એક જ છે. શ્રી અરવિંદે ત્યાં સુધી કહ્યું કે મેં સમગ્ર માનવ જાતિની ઉત્ક્રાંતિ ને જોઈ છે અને એનો અભ્યાસ પણ કર્યો છે, અને મારું તારણ એવું છે કે માનવ જાતિની ઉત્ક્રાંતિની સાથે આ યોગ શબ્દ અને યોગની પ્રક્રિયાઓ પણ ઉત્ક્રાંત થઈ છે. શિશિરકુમાર ઘોષે કહ્યું ને કે આપણે દશ અવતારની વાત જે સમજતા હતા અને શ્રી અરવિંદ જે રીતે સમજાવે છે એનો તમે અસ્વીકાર કરી શકો છો. મત્સ્ય અવતાર શું બતાવે છે કે પૃથ્વી ઉપર પાણીમાં જીવનની શક્યતા ઊભી થઈ. પહેલા ખનિજ તત્વ હતું, પછી વનસ્પતિ આવ્યું, પછી પૃથ્વી ઉપર જીવનની શક્યતા ઊભી થઈ. સૌથી પહેલા શક્યતા પાણીની અંદર જીવનની ઊભી થઈ, કારણ કે પાણી એ જ જીવનનું પ્રતીક છે. કુર્મ અવતાર શું બતાવે છે કે પછી જળ અને પૃથ્વી બંને ઉપર વિચરતું પ્રાણી અસ્તિત્વમાં આવ્યું. પછી નૃસિંહ અવતાર, અર્ધ માનવ ને અર્ધ પશુ. વામન અવતાર, પૂર્વ વિકસેલો માનવ નહીં, થોડોક વિકસેલો માનવ, એટલે એનું કદ વામન છે. પછી પરશુરામ આવ્યા, પ્રાણમય પ્રકૃતિ. ઉત્ક્રાંતિમાં આ બધી અવસ્થાઓ આવી. પરશુરામ એવી અવસ્થાનું પ્રતીક છે કે જેમાં પ્રાણમય આવેગોથી જ વ્યક્તિ જીવે છે અને પોતાની શક્તિથી. મારી વાત તમે ના માનો તો હું તમને પરસુ મારું ને તમને મારી નાખું. વાઇટલ એક્ઝિસ્ટન્સ. અને શ્રી અરવિંદ કહે છે કે મહત્વની વસ્તુ એ છે કે પરશુરામ જે વાઇટલ અવતાર છે, હું જ સાચો, અને જો તમે મારી વાત ના માનો તો હું તમને પરસુ મારી દઉં. એમની હાજરીમાં જ સાત્વિક મન આવ્યું, રામ આવ્યા. અને સ્ટોરી એ રીતે મૂકવામાં આવી કે સાત્વિક મનની હાજરીમાં પેલું પ્રાણમય સ્વરૂપ નિસ્તેજ થઈ ગયું, ત્યાં એમનું પરસુ કામ ના કરી શક્યું. પરંતુ આ વસ્તુ શું છે રૂપોની ઉત્ક્રાંતિ અને એ રૂપોની પાછળ થતી ચેતનાની ઉત્ક્રાંતિ. ડાર્વિન પણ આપણને રૂપોની ઉત્ક્રાંતિ વિશે ઘણું કહે છે, અને ડાર્વિને રૂપોની ઉત્ક્રાંતિ વિશે આટલું એ કહી શક્યો એનું કારણ કે એણે પ્રકૃતિનો ખૂબ જ અભ્યાસ કર્યો. અત્યારે એ વસ્તુ સાબિત થઈ કે ડાર્વિને વનસ્પતિ સૃષ્ટિથી માંડીને પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિની પ્રકૃતિનો સૌથી વધુ અભ્યાસ એણે કર્યો હતો, એટલે ઓરિજિન ઓફ સ્પાઇસીસ લખી શક્યો. ઓરિજિન ઓફ સ્પાઇસીસ એણે આપ્યું, એની પાછળનું કારણ જ આ હતું. પણ એણે કહ્યું કે આ રૂપો ઉત્ક્રાંત થતા જાય છે, પણ એક રૂપો ઉત્ક્રાંત થતા જાય છે એનું કારણ શ્રી અરવિંદ સમજાવે છે કે ઇવોલ્યુશન ઇઝ અ ડબલ મૂવમેન્ટ. એક બાજુ રૂપો ઉત્ક્રાંત થતા જાય છે અને એ રૂપોને ઉત્ક્રાંત કરનારી ચેતના પણ એની સાથે સાથે ઉત્ક્રાંત થતી જાય છે, અને ઇવોલ્યુશન એ સાયકલ છે. એસેન્ટ જેવું સીધી લીટીમાં નથી, હા, પણ એ સાયકલ એ રીતની છે કે આગળ વધતી જાય છે, ઉપર ને ઉપર એ સાયકલ ગતિ કરતી જાય છે. એટલે પ્રાણમય સત્વનો પરાજય સાત્વિક મન સામે થઈ ગયો. જો રૂપોની ઉત્ક્રાંતિની વાત આપણે કરતા હોય તો પરશુરામ અદ્રશ્ય થઈ ગયા, રામ સામે એમનું કશું ના ચાલી શક્યું. પરંતુ જ્યારે ચેતનાની ઉત્ક્રાંતિની વાત આવે છે ત્યારે આજે પણ પરશુરામ જાગ્રત થઈ જાય છે ક્યારેક ક્યારેક, અથવા તો સાત્વિક મન રામનો જે આદર્શ હતો તે ઢીલો પડે છે. તો વસ્તુ સમજવાની આ છે કે રૂપોની ઉત્ક્રાંતિ અને ચેતનાની ઉત્ક્રાંતિ. અર્પણમાં ડિસેમ્બરમાં મેં આપણે મૃત્યુનાંકમાં પેલા જલાલ રૂમાઉદ્દીનનું એક કોટેશન લીધું છે. હવે એમાં તમે વિચાર કરો, એમણે એવું કહ્યું કે હું ખનિજ તરીકે મૃત્યુ પામ્યો અને બન્યો વનસ્પતિ, વનસ્પતિ તરીકે મૃત્યુ પામ્યો અને બન્યો પ્રાણી. હવે આ જે આખી શૃંખલા છે એમાં રૂપ તો બદલાતું ગયું મારું. હું ખનિજ પણ હતો, હું વનસ્પતિ પણ હતો, હું પ્રાણી પણ હતો, હું માનવ થયો. રૂપ ઉત્ક્રાંતિમાં બદલાતું ગયું, પણ એ રૂપ બદલાવા છતાં હુંનો હું એ જ રહ્યો. હું જે ખનિજ હતો તે જ અત્યારે હું માણસ છું. તો આ હું શું છે, કોન્સ્ટન્ટ તત્વ શું છે? શ્રી અરવિંદે કહ્યું કે એ ચેતના છે, એ ચૈત્ય તત્વ છે. એ ચેતના કારણ કે ઉત્ક્રાંત થતી ગઈ એની સાથે આ રૂપો ઉત્ક્રાંત થતા ગયા. બીજી વસ્તુ શ્રી અરવિંદે જે કોઈ નહોતું જાણતું તેમણે કહ્યું કે ડાર્વિને એમ કહ્યું કે ખનિજમાંથી વનસ્પતિની ઉત્ક્રાંતિ થઈ, વનસ્પતિમાંથી પ્રાણીની ઉત્ક્રાંતિ થઈ, પ્રાણીમાંથી માનવની ઉત્ક્રાંતિ થઈ. તો પણ એ ઉત્ક્રાંતિ થઈ કેવી રીતે? શ્રી અરવિંદે કહ્યું કે વોટ ઇઝ ઓલરેડી ઇન્વોલ્વડ ધેટ એલોન કેન ઇવોલ્વ. ઉત્ક્રાંતિ થઈ કેવી રીતે? સમથિંગ કેનોટ ઇવોલ્વ આઉટ ઓફ નથિંગ. એટલે જે જળ તત્વ હતું, વાયુ હતો પૃથ્વી ઉપર સૌથી પહેલા, એને તો આપણે નકામી વસ્તુ ગણી દઈએ. એવું શ્રી અરવિંદ કહે છે કે અત્યારે જે ઇવોલ્વ થયું છે મન તત્વ અને એનાથી આગળના તત્વ જે હજુ પણ ઇવોલ્વ થવાના છે એ બધા જ ઓલરેડી પહેલેથી જ ઇન્વોલ્વ થયેલા હતા. એટલે ઇવોલ્યુશનથી વિરુદ્ધની પ્રક્રિયા ઇન્વોલ્યુશન થઈ. એટલે પરમાત્મા જે પોતે સચ્ચિદાનંદની અવસ્થામાં છે, એમણે જ્યારે એકોહમ બહુશ્યામનો નિર્ણય કર્યો ત્યારે સૌથી પહેલી ક્રિયા ઇન્વોલ્યુશનની થઈ. વેદોમાં એને સપ્તધામાની તરીકે એનું વર્ણન પણ છે. હા, એનું અર્થઘટન લોકો જુદી જુદી રીતે કરે છે. શ્રી અરવિંદે કહ્યું કે એ સચ્ચિદાનંદ એણે જ્યારે એકોહમ બહુશ્યામ થવાનું નક્કી કર્યું અને અનેક રૂપો ધારણ કરવાનું નક્કી કર્યું, તો આ રૂપો ધારણ કરવા માટે જળદ્રવ્ય જરૂરી હતું. તો એટલે સૌથી પહેલાં એ સચ્ચિદાનંદની ચેતના જળદ્રવ્યમાં ઇન્વોલ્વ થઈ ગઈ. પણ એ પણ એક કૂદકે કે ભૂસકે ઇન્વોલ્વ નથી થઈ ગઈ. સચ્ચિદાનંદ પછી મહસ, વેદ એને મહસ કહે છે, શ્રી અરવિંદ એને અતિમનસ કહે છે. પછી શ્રી અરવિંદે જે મનની બધી જુદી જુદી અવસ્થાઓ કહી છે, અધિમનસ છે, ઇન્ટ્યુશન માઇન્ડ છે, આ બધું હાયર માઇન્ડ છે, પછી માઇન્ડ છે, પછી પ્રાણ છે, પછી શરીર છે, જળ દ્રવ્ય છે. તો આ જે ઇન્વોલ્યુશન થયું ને એ પણ એક પ્રક્રિયાથી થયું છે. જેવી અત્યારે ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલે છે એવી જ રીતે ઇન્વોલ્યુશન પણ એ જ રીતે થયું છે. કારણ કે પરમાત્મા પોતે, સચ્ચિદાનંદ પોતે, એ અહીં જળ દ્રવ્યમાં ઇન્વોલ્વ થઈ ગયા. એને આપણે અવક્રાંતિ પણ કહીએ છીએ ગુજરાતીમાં, કારણ કે ઇન્વોલ્વ થઈ ગયા અને હવે એ પાછા ઇવોલ્વ થઈને પોતાની મૂળ પરિસ્થિતિએ પહોંચવાના છે. આ છે પૃથ્વી પરની ઉત્ક્રાંતિનો, અથવા તો પૃથ્વી પરના જીવનનો, અથવા તો એકો હમ ભવિષ્યના સંકલ્પ પાછળનો એકમાત્ર હેતુ. હવે જેવી રીતે ઇન્વોલ્યુશન થયું, સચ્ચિદ આનંદમાંથી આપણે જળ દ્રવ્ય સુધી આવ્યા, ત્યાં સુધીમાં જે સૂક્ષ્મતા હતી સચ્ચિદ આનંદની, એ ઓછી થતી થતી સૂક્ષ્મમાંથી આપણે જળ સુધી આવ્યા. હવે જ્યારે ઇવોલ્યુશન થાય છે ત્યારે જળમાંથી આપણે ધીરે ધીરે સૂક્ષ્મતા તરફ જઈએ છીએ, બરોબર છે? જળ દ્રવ્યમાંથી, ખનિજમાંથી, વનસ્પતિ થઈ, તમે જુઓ સૂક્ષ્મતા આવતી જાય છે. મન, મનની ઉપરની બધી સૂક્ષ્મતા આવતી જશે. અને મને આપણે આવ્યા છે એટલે જે પેલી ઇન્વોલ્યુશનની પૂરેપૂરી ક્રિયા પૂરી થઈ ગઈ અને એની વિરુદ્ધની હવે ઇવોલ્યુશનની પ્રક્રિયા ચાલુ થઈ છે, તે અડધે રસ્તે જ આવી છે. હવે આ જે અડધે રસ્તે આવેલી પ્રક્રિયા છે, મન તત્વના આવિર્ભાવ સુધેલી આવી જે પ્રક્રિયા છે, તે એવી અવસ્થામાં થઈ કે જે વસ્તુ પોતે ઇન્વોલ્વ થઈ છે ઉત્ક્રાંતિમાં, એ જળ અવસ્થામાં હતી પહેલા, સભાન અવસ્થામાં હતી નહીં. એટલે એ ઉત્ક્રાંતિ કુદરતની રીતે થઈ છે, આપોઆપ થઈ છે, એમાં લાખો વર્ષ કે જેટલા પણ વર્ષ લાગ્યા હોય, જે પણ ગણતરી છે તે. પરંતુ આ મન તત્વમાં આવ્યા પછી એમાં જે સભાનતાનું તત્વ ઉમેરાયું છે, એને લઈને માણસનું મન જો આ વસ્તુનો સ્વીકાર કરે અને એ કુદરતની પ્રક્રિયામાં પોતે સહકાર સાધે, તો હવે પછીની ઉત્ક્રાંતિ ઝડપી બની શકે છે. હા, વિવેકાનંદે સૌ પ્રથમ કહ્યું કે યોગા ઇઝ ટુ કોમ્પ્રિહેન્ડ વન્સ ઇવોલ્યુશન ઇન્ટુ સમ ઇયર્સ, સમ મંથ્સ, સમ ડેઝ, સમ અવર્સ. આ જે આખી ઉત્ક્રાંતિની લાંબી પ્રક્રિયા ચાલે છે, તો મન તત્વના આવિર્ભાવ પછી જો માનવ એનું મન સ્વીકારે અને જો એ સહકાર સાધે, તો જે વર્ષોમાં થાય છે, લાખો વર્ષોમાં, હજારો વર્ષોમાં, એને બદલે થોડાક વર્ષોમાં થઈ શકે, થોડાક વર્ષોમાં નહીં, થોડાક મહિનાઓમાં પણ થઈ શકે અને થોડાક દિવસોમાં પણ થઈ શકે. એટલે વિવેકાનંદે જે આ વ્યાખ્યા આપી છે એમાં કહેવાનું તાત્પર્ય એવું કે મન તત્વનો આવિર્ભાવ થયા પછી આ પ્રક્રિયા એક આધ્યાત્મિક ઉત્ક્રાંતિ બની ગઈ છે, અને એને અગાઉ જે સમય પસાર કરવો પડ્યો એ સમય બધો પસાર કરવો પડે નહીં. શ્રી અરવિંદ એમાં બે વસ્તુ ઉમેરે છે કે મન તત્વ સભાન થયા પછી મન પોતે જો વિચારે આ ઉત્ક્રાંતિની પ્રક્રિયા વિશે, એનો ઇતિહાસ પણ છે, એના વૈજ્ઞાનિક પુરાવા પણ છે, તો એની જે વિજ્ઞાન જે એમ કહે છે કે ઉત્ક્રાંતિમાં જે જે બધા પદાર્થો ઉત્ક્રાંત થયા, જળ તત્વોમાંથી, વનસ્પતિ, વનસ્પતિમાંથી પ્રાણીઓ, તો એ બધા એકબીજાથી અલગ નથી. ડાર્વિનની થિયરી શું સ્ટેપ બતાવે છે, અને ધારો કે સ્ટેપ પણ બતાવે, તો તમે પહેલું પગથિયું ચડીને બીજા પગથિયે જતા રહો, એનો અર્થ એવો નહીં કે પહેલું પગથિયું નથી. કારણ કે ઇન્વોલ્યુશન એક જ સચ્ચિદાનંદની ચેતનાનું થયેલું છે, તો એ સચ્ચિદાનંદની ચેતના જળ દ્રવ્યમાં પણ એટલી જ છે જેટલી પ્રાણમાં છે, જેટલી મનમાં છે, જેટલી મનથી ઉપરની હવે આવતી કક્ષામાં છે, પરંતુ જળ દ્રવ્યમાં એ જળ અવસ્થામાં છે. એટલે શ્રી અરવિંદે એક લેટરમાં કહ્યું છે કે દેર આર મેની ડિવાઇન્સ. પેલું તો વાક્ય આપણે જોયું ને કે ધ ડિવાઇન ઇઝ વાસ્ટ, કોમ્પ્લેક્સ એન્ડ સ્ટ્રેટિફાઈડ રિયાલિટી. અહીંયા અમને કહ્યું દેર આર મેની ડિવાઇન્સ, દેર આર ફિઝિકલ ડિવાઇન્સ, દેર આર વાઇટલ ડિવાઇન્સ, દેર આર મેન્ટલ ડિવાઇન્સ. એટલે તત્વ તો એનું એ છે, પણ એનો આવિર્ભાવ એની પૂરી કક્ષાએ થયો નથી. અને ઉત્ક્રાંતિનો હેતુ શ્રી અરવિંદ કહે છે કે સચ્ચિદ અને આનંદ જે પોતે દરેક અવસ્થામાં નિમગ્ન છે, તે ઉત્ક્રાંત થતું થતું આ બધા રૂપો જુદા જુદા ઉત્ક્રાંત કરે છે. એની પાછળનો એનો હેતુ એવું છે કે સચ્ચિદ આનંદને, આત્મતત્વને એવું સ્વરૂપ હોય પૃથ્વી પર કે જે સચ્ચિદ આનંદને પૂર્ણપણે, સંપૂર્ણપણે એની પૂરી માત્રામાં અભિવ્યક્ત કરે. તો માનવનું સ્વરૂપ અત્યાર સુધીના સ્વરૂપોમાં આવેલું શ્રેષ્ઠ સ્વરૂપ છે, પરંતુ આ સ્વરૂપ અથવા માનવનું મન જે કક્ષાએ વિકાસ પામેલું છે, તે આત્મતત્વને અથવા તો સચ્ચિદાનંદને પૂરેપૂરી માત્રામાં સંપૂર્ણ રીતે અભિવ્યક્ત કરી શકે એવું નથી. એટલે હવેની ઉત્ક્રાંતિમાં ચેતના બદલાશે, સ્વરૂપો તો અહીં સુધી આવ્યા. અને શ્રી અરવિંદે એક લેટરમાં લખ્યું છે કે 99.99% આ સ્વરૂપ પ્રકૃતિને કદાચ સ્વીકાર્ય છે. હા, સિવાય કે હ્યુમન ઇમ્બેસિલિટી એવો શબ્દ વાપર્યો છે, માનવનું મન એટલી બધી મૂર્ખતાઓ કરે તો અત્યારનું આપણું આ જે સ્વરૂપ છે તે કદાચ અદ્રશ્ય થઈ જાય ને એક બીજું વચગાળાનું સ્વરૂપ આવે ફાઇનલ ટ્રાન્ઝિશન થતા પહેલા. તો સ્વરૂપ હવે માનવ મન ચેતનાના આવિર્ભાવ પછી સ્વરૂપમાં ફેર નહીં પડે. અત્યારે આપણે પશુ અને માનવ વચ્ચે જે ભેદ કરી શકીએ છીએ, દેખીતો ભેદ, એવો જેણે પ્રગતિ કરી છે એવા સાધક અને બીજા વ્યક્તિ વચ્ચેનો, સામાન્ય વ્યક્તિ વચ્ચેનો ભેદ આપણે રૂપથી નથી કરી શકતા. ખ્યાલ આવ્યો ને? હવે ક્વોલિટેટિવ ચેન્જ છે, એમાં ચેતનાથી આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ કે ભાઈ ચેતના આની કેવી છે, કેટલી વિકાસ પામેલી છે. તો આ જે ચેતના તત્વ છે એ ચેતના તત્વને શરૂઆતની અવસ્થામાં જ્યારે જ્યારે સાધકોએ જુદા જુદા પ્રયત્નો કર્યા જુદા જુદા લેવલ પર, અને શ્રી અરવિંદો ત્યાં સુધી કહે છે કે યોગ અને આ યોગની બધી પ્રણાલિકાઓનો તમે આખો ઇતિહાસ જુઓ ને તો એ માનવોની ઉત્ક્રાંતિ સાથે એટલો બધો જોડાયેલો છે કે તમે એને અલગ કરી શકો જ નહીં. શરૂઆતની અવસ્થામાં માણસ જ્યારે પોતાને હું શરીર છું એવું જ અનુભવતો હતો, એની પોતાની ચેતના શરીર પૂરતી મર્યાદિત હતી, ત્યારે એણે શરીરને પૂર્ણ કરવા માટે, શરીરની ક્ષમતાઓનો વિકાસ કરવા માટે, શરીર તંદુરસ્ત બને, શરીર બહુ સારું બને એના માટે બધી પદ્ધતિઓ શોધી નાખી અને હઠયોગ અસ્તિત્વમાં આવ્યો. આ તો સ્વીકાર્ય વસ્તુ છે. શરૂઆતમાં સૌથી પહેલાં હઠયોગ અસ્તિત્વમાં આવ્યો. તે અવસ્થાએ માણસને એમ લાગતું હતું કે હું શરીર જ છું. એટલે શરીરને પૂર્ણ કરીને શ્રી અરવિંદ કહે છે એણે શારીરિક ઈશ્વરને, ફિઝિકલ ડિવાઇનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. પછી હા, અને એણે આ હઠયોગના બધા સાધનો આપણે એની વિગતમાં નથી જતા, પણ હઠયોગ દ્વારા શરીરનો સંપૂર્ણ વિકાસ, શરીરની લવચિકતા વધી ગઈ, આ બધું થયું ત્યારે માણસને ખબર પડી કે મારી અંદર બીજું કંઈક વહે છે. અંદર શરીરને વધારે કસરત કરી એની આ હઠયોગની અમુક આસનો તમે અત્યારે પણ કરો તો એ પેલો જે પ્રવાહ વહે છે તે અત્યારે આપણે નથી અનુભવી શકતા, શાંત બેઠા હોય ત્યારે, પણ એ ક્રિયાઓ કર્યા પછી અનુભવી શકીએ છીએ. ત્યારે માણસને ખબર પડ્યું કે આ મારું શરીર જ એક મસ્ત વસ્તુ નથી, મને ઈશ્વરે જે આ સ્વરૂપ આપ્યું છે અથવા તો આ જે મારું સ્વરૂપ છે તો એમાં અંદર કશું નાડીતંત્રમાં વહે છે, અંદર આખો પ્રવાહ જેવું ચાલે છે, અને એ પ્રવાહ ચાલે છે ત્યારે મને આ શક્તિનો અને ઉર્જાનો બધો અનુભવ થાય છે. ત્યારે પછી એને ખબર પડી કે અંદર આ પ્રાણ શક્તિ રહેલી છે. પછી ધીમે ધીમે એના વિશે સભાન બન્યો અને એણે જોયું કે પ્રાણ શક્તિને એકાગ્ર કરીએ, એનું નિયમન કરીએ તો મન શાંત થઈ જાય છે. અને પછી ધ્યાન, આ બધી પદ્ધતિઓ આવી. ધ્યાન કરતા કરતા લોકો મંત્ર જપ કરવા લાગ્યા તો એ પોતાની અંદર રહેલા પ્રાણ વિશે સભાન થયા અને રાજયોગ અસ્તિત્વમાં આવ્યો. ઉત્ક્રાંતિ આગળ વધે છે, શ્રી અરવિંદ કહે છે. હવે હઠયોગ દ્વારા અને રાજયોગ દ્વારા એમણે પોતાના શરીરની, મનની, પ્રાણની જે બધી શુદ્ધિ કરી ત્યારે પછી માણસને એવી ખબર પડી કે એનું જે મન હતું તે હવે શુદ્ધ થઈને બુદ્ધિ થઈ ગઈ છે, એનું શરીર શુદ્ધ થઈને એનામાં એક સંકલ્પની શક્તિ જાગૃત થઈ છે, અને એની અંદર જે પ્રાણ શક્તિનો પ્રવાહ વહેતો હતો એનું નિયમન કર્યું તો એ હવે શુદ્ધ લાગણીમાં પરિવર્તિત થઈ ગઈ છે. ત્યારે માણસને ખબર પડી કે મારા સ્વરૂપમાં ખાલી મન, પ્રાણ અને શરીર એટલું જ નથી પણ બુદ્ધિ, સંકલ્પ અને લાગણીઓ પણ છે. એટલે ગીતાએ પછી એ ત્રણના શુદ્ધિકરણ માટે ત્રિમાર્ગ આપ્યો. બુદ્ધિનું શુદ્ધિકરણ કરવા માટે જ્ઞાન યોગ આપ્યો ગીતાએ, આપણે એની વિગતોમાં નહીં જઈ શકીએ. લાગણીઓનું શુદ્ધિકરણ કરવા માટે ગીતાએ ભક્તિ યોગ આપ્યો, અને સંકલ્પના શુદ્ધિકરણ માટે ગીતાએ કર્મયોગ આપ્યો. પણ આ બધું થયું કેવું? ઉત્ક્રાંતિમાં આ બધી વસ્તુ અનિવાર્ય હતી. શરૂઆતમાં માણસ પોતાને માત્ર શરીર સમજતો હતો, પછી એને ખબર પડી કે મારું શરીર છે એવું નહીં, મારી અંદર આ જીવનશક્તિ પણ છે જે આ શરીરને ચલાવે છે, પ્રાણ શક્તિનો પ્રવાહ વહે છે. બધો પાંચ પ્રકારના પ્રાણ છે, એક ઉપર જાય છે, એક નીચે જાય છે, એક આવું કરે છે, અને આ બધી સાધનાઓથી અને પદ્ધતિઓથી એના વિશે સભાન બન્યો, ત્યારે પછી એને ખબર પડી કે મારી અંદર આ સંકલ્પ છે, બુદ્ધિ છે, તો એના આ માટે એને જ્ઞાન. પછી જેમ જેમ એને વિચાર થવા લાગ્યો ત્યારે એને ખબર પડ્યું કે આ ટુકડા ટુકડાઓમાં મને મારા સ્વરૂપ વિશેની સભાનતા થાય છે. હું પેલા શરીર હતો, મન હતો, પ્રાણ હતો, અને આ તો વસ્તુઓ વધતી જ જાય છે. હા, તો શરીર એ આપણા સ્વરૂપનું એક અંગ છે, અથવા તો આપણું સમગ્ર સ્વરૂપની આપણે વાત કરીએ તો એનો એક અંશ છે. એવી રીતે મન, એવી રીતે આપણી પ્રાણશક્તિ એ અંશ છે. મન, પછી સંકલ્પ, બુદ્ધિ, લાગણીઓ, આ પણ એક વસ્તુ છે. તો કે આપણે આપણી જાતને ઓળખવા માટે આપણે અહો વિચાર કરવાનો કે હું શરીર છું, હું મન છું, હું પ્રાણ છું, હું બુદ્ધિ છું. એક કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જે આપણા સમગ્ર સ્વરૂપને અભિવ્યક્ત કરે. હઠયોગની જ્યારે આપણે વાત કરીએ તો આજે બી આપણે, આપણને એમ લાગે છે કે શરીરને સુદૃઢ કરવા માટે આપણે હઠયોગ કરીએ છીએ. રાજયોગની વાત કરીએ છીએ ત્યારે સ્પષ્ટપણે બધા જ એવું અનુભવે છે કે મન પર કાબુ મેળવવા માટે આપણે આ રાજયોગ કરીએ છીએ. ગીતાનો ત્રિમાર્ગ કરવા માટે જ્યારે જ્યારે બધા પ્રયત્ન કરે છે ત્યારે સિન્સિયર સાધકોને એવું માનવું છે કે કાં જ્ઞાન, કાં કર્મ, કાં ભક્તિ ઉપર જ જોર મુકાય છે. જ્ઞાન માર્ગમાં ખરેખર આગળ વધેલો સાધક એ એમ કહે કે કર્મ અને ભક્તિ નકામા છે. કર્મ માર્ગમાં આગળ વધેલો માણસ એમ કહે કે જ્ઞાન અને ભક્તિનું તો કોઈ મહત્વ જ નથી. અને આ વસ્તુ જોઈ છે, આપણે હજુ પણ જોઈએ છીએ. આનું કારણ શું? શ્રી અરવિંદે કહ્યું કે આપણે આપણા સ્વરૂપને ટુકડાઓમાં જોવા ટેવાઈ ગયેલા છીએ. આપણા સ્વરૂપને સમગ્ર સ્વરૂપે આપણે જોઈએ. આ વાત સૌથી પહેલી વખત શ્રી અરવિંદે કહી છે, એટલીસ્ટ મેં જે વાંચ્યું છે એમાં બધામાં, કે આપણે આપણા સ્વરૂપને સમગ્ર રીતે જોઈએ. આપણા સમગ્ર સ્વરૂપની એક ભાગની નહીં, આપણા સમગ્ર સ્વરૂપની ઈશ્વરના સમગ્ર સ્વરૂપ સાથેની એકતા. ઈશ્વરના પણ અનેક પાસાઓ છે, જ્ઞાનનું પાસું, કર્મનું પાસું, જેવું આપણા અનેક સ્વરૂપો છે. શ્રી અરવિંદે કહ્યું કે પૂર્ણયોગ એ કહેવાય કે આપણા સમગ્ર સ્વરૂપ વિશે આપણે સભાન બનીએ, આપણા સમગ્ર સ્વરૂપની ઈશ્વરના સમગ્ર સ્વરૂપ સાથે, એમના દરેક પાસાઓ સહિતના ઈશ્વર સાથે એનું એકત્વ થાય, એની એકતા થાય, એ પૂર્ણયોગ છે. અને પછી આ માણસ આવી રીતે પોતાની ઉત્ક્રાંતિમાં આગળ વધતો ગયો, પછી માણસને ખબર પડી કે મારા આ સ્વરૂપમાં ચેતનાના જુદા જુદા 7 કેન્દ્રો છે. પછી એ 7 ચક્રો તરીકે આપણે એને ઓળખતા થયા. એ સૂક્ષ્મ સ્વરૂપમાં છે. પછી આ સ્તરે માણસોને ખબર પડી કે આપણું સૂક્ષ્મ સ્વરૂપ પણ છે. અને એ 7 ચક્રોની વાત પછી લોકોએ જે સાધના કરી, જે સાધનો અપનાવ્યા, એનાથી અનુભવ્યા. અને આ તબક્કાએ ચેતના વસ્તુ શું છે એ માણસને ખબર પડી. ત્યારે પણ જ્યારે 7 ચક્રોની શોધ કરી માણસે, ત્યારે એને એવું થયું કે મારે મારો સંકલ્પ એકદમ વધારો હોય તો મારે આજ્ઞા ચક્ર પર એકાગ્રતા કરવાની, મારે મારી ભક્તિ બહુ જ વધારવી હોય તો મારે મારા હૃદય કેન્દ્ર પર એકાગ્રતા કરવાની. આમાં પણ હજુ સેપરેશન આવતું જતું હતું. ત્યાર પછી આ ચેતના વિશેની જાગૃતિ થયા પછી જે તંત્ર માર્ગ આવ્યો, એ તંત્ર માર્ગે એ સમજ આપી કે આ જે ચેતના છે તે માત્ર 7 કેન્દ્રોમાં જ કેન્દ્રિત થયેલી નથી. હા, એ કેન્દ્રો દ્વારા એ ઉર્ધ્વારોહણ કરે છે, પરંતુ ચેતના સમગ્ર સ્વરૂપમાં વ્યાપ્ત થયેલી છે. અને સૌથી પ્રથમ વખત તંત્ર માર્ગે એમ કહ્યું કે આ ચેતના આપણા સમગ્ર સ્વરૂપમાં વ્યાપ્ત થયેલી છે. આપણે માત્ર શરીર છે એવો એક વિચાર શરૂઆતમાં હતો. આપણે પછી જ્યારે રાજયોગની વાત આવી તો માત્ર મન છે, આપણે મન ઉપર વધારે પડતો ભાર આપવા માંડ્યા. જ્ઞાન, બુદ્ધિ અને લાગણીઓનું કર્મ, જ્ઞાન અને ભક્તિયોગ આવ્યો ત્યારે એમાંના એક ઉપર આપણે વધારે એટલું બધું એક્સક્લુઝિવ કોન્સન્ટ્રેશન કરવા લાગ્યા. તો શ્રી અરવિંદ કહે છે કે આખા એ ડાયવર્ઝન થઈ ગયું માર્ગનું. મૂળ હેતુ જે હતો એ જતો રહેવા લાગ્યો, પરંતુ જેમ જેમ ઉત્ક્રાંતિ આગળ વધતી ગઈ, માણસ જેમ જેમ વિકાસ કરતો ગયો, તેમ તેમ એને આ જ્ઞાન થતું ગયું. અને તંત્ર માર્ગે સૌ પ્રથમ એવું કહ્યું કે જો માણસ પોતાના સ્વરૂપમાં રહેલી ચેતના વિશે જો સંપૂર્ણપણે સભાન થાય, એ ચેતના સમગ્ર સ્વરૂપમાં રહેલી છે, તો હવે આપણે આપણા સ્વરૂપને જે જુદા જુદા ટુકડાઓમાં જોતા હતા એના જુદા જુદા અંશોને પરમાત્માના જુદા જુદા અંશો જોડે એક કરીને આપણને ખૂબ આનંદ થતો હતો. ભક્તિ માર્ગમાં જે વ્યક્તિ પોતાની લાગણીઓને શુદ્ધ કરીને પરમાત્માને પોતાના પ્રિયતમ તરીકે અનુભવે અને જે ભક્તિ માર્ગમાં જે ઇન્ટોક્સિકેશન એને થાય, એને કોઈ વસ્તુ ની પડી નથી, આખી દુનિયા ની પડી નથી. એ એના આનંદમાં છે, એને કોઈને બેવું બતાવવાની પણ જરૂર નથી કે ના ભાઈ હું આનંદમાં છું. હી ઇઝ કેર ફ્રી. તમારી વાત ની સાંભળવા તૈયાર નથી. તંત્ર માર્ગ અહીંયા આ વસ્તુ કહે છે કે એ સારી અવસ્થા છે, બહુ ઉચ્ચ અવસ્થા છે, પણ એ માનવ સ્વરૂપના એક નાના અંશને જ ધ્યાનમાં લે છે. અને માણસની જે આ સ્વરૂપની અંદર જે શક્તિ છે, જે શક્યતાઓ છે, જે ક્ષમતાઓ છે, એનો એક હજારમો એક લાખમો ભાગ પણ નથી. અને તંત્ર માર્ગે સૌથી પહેલી વખત કહ્યું કે જો વ્યક્તિ પોતાના સમગ્ર સ્વરૂપમાં રહેલી ચેતના વિશે સભાન બને અને એ ચેતનાને સમગ્રપણે એકાગ્ર કરે, તો એની અંદર એટલી બધી શક્તિઓ છે, એટલી બધી શક્તિઓ છે કે જેટલી શક્તિ બ્રહ્માંડમાં છે. અને એ શક્તિ જ્યારે એને પ્રાપ્ત થાય, ત્યારે પછી એને એનું જીવન દુઃખમય નહીં લાગે. એને એવું નહીં લાગે કે હું પ્રકૃતિનો ગુલામ છું, હું પરિસ્થિતિઓનો ગુલામ છું, હું સંજોગોનો ગુલામ છું. ત્યાર પછી એ એવું અનુભવશે કે હું પ્રકૃતિનો સ્વામી છું, હું ધારું તે કરી શકું એમ છું. અને તંત્ર માર્ગે એ સાબિત કરી બતાવ્યું. મચ્છેન્દ્રનાથ ગોરક્ષનાથે એવી એવી શક્તિઓ પ્રાપ્ત કરી કે દેવોનો પણ પરાજય કરતા હતા, જે આપણે વાંચીએ છીએ તે, એ આ બધી શક્તિ પ્રાપ્ત કરી. પણ એમાં તંત્ર માર્ગમાં પછી એના અનુયાયીઓ એ શક્તિનો ઉપયોગ કરવામાં જુદી દિશામાં વળી ગયા અને તંત્રના બે ભાગ થયા, વામ અને આ બધું થયું. પણ તંત્ર માર્ગે શ્રી અરવિંદ કહે છે જે મોટામાં મોટી ભેટ આપી તે આ કે સમગ્ર સ્વરૂપમાં રહેલી ચેતના, ચેતના શક્તિ. ત્યાર પહેલાના બધા યોગો વેદાંત સુધી ઈશ્વરને પુરુષ રૂપે જોતા હતા, શક્તિનું કોઈ મહત્વ નહોતું, પ્રકૃતિને ગણકારવામાં જ આવતી નથી, પ્રકૃતિનો ઉચ્છેદ જ કરી દેવો, કારણ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, એનું પરિવર્તન ન થાય. એટલે ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે સાચો યોગી અને સાચો જ્ઞાની કર્મ કરે જ નહીં, વેદાંતનો આ લેખિત સિદ્ધાંત હતો. હા, થોડુંક અજ્ઞાન છે એટલે હવે થોડાક કર્મો કરે છે ભાઈ પછી, પણ ગીતા એ વાત કાપી નાખી કે ના, જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ કર્મ તો કરે. તો આ અવસ્થાએ તંત્ર માર્ગ પછી શ્રી અરવિંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, રમણ મહર્ષિ છે, આ બધા લોકોએ આ ચેતનાનું આખું વિજ્ઞાન આપણને આપ્યું કે જુદા જુદા આપણા સ્વરૂપના વિભાગો પર જ પૂરેપૂરી એક્સક્લુઝિવ કોન્સન્ટ્રેશન કરીને આપણે જે કરીએ છીએ એમાં આપણે આપણી અંદર રહેલી બીજી બધી શક્તિઓનું વિસ્મરણ કરી દઈએ છીએ અને પૂરેપૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. તો આ ચેતના જે સમગ્ર સ્વરૂપમાં વ્યાપ્ત છે, એને એ સાધનાનું કે યોગનું મુખ્ય અંગ છે. ચેતનાનું આરોહણ, ચેતનાની વિશાળતા. અને હવે આપણે જ્યારે આ વસ્તુને જો સાચી રીતે સમજી લઈએ કે આપણે આપણા જે રૂપો બધા બદલાયા કરે એમાં એક ચેતના સતત તેની સાથે ઉત્ક્રાંત થતી રહી છે. હા, બીજા પેલા લોકો એમ પણ કહ્યું કે આત્મા તો ઉત્ક્રાંતિગત નથી, આત્મા તો ઉત્ક્રાંતિથી પર રહે છે. ત્યારે શ્રી અરવિંદે કહ્યું આત્મા ઉત્ક્રાંતિથી પર રહે છે, એને શરીર સાથે કે આપણા જીવન સાથે અને ઉત્ક્રાંતિ સાથે કોઈ સંબંધ નથી. પણ એ જ આત્મા વારંવાર આ શરીર ધારણ કેમ કરે છે? કારણ કે એક શરીરમાંના એના અસ્તિત્વ દરમિયાન એ પોતાનું એક પ્રતિનિધિ સ્વરૂપ અંદર મૂકતો જાય છે. એને આપણે ચૈત્ય સ્વરૂપ કહીએ, ચેતના કહીએ તે. અને એ જે પ્રતિનિધિ સ્વરૂપ એ પોતાનું મૂકતો જાય છે, પશુના કે વ્યક્તિના કે માણસના એક જીવન દરમિયાન, એ પશુ એ જે સ્વરૂપ છે તે આત્માનું પોતાનું સ્વરૂપ છે, એ અવિનાશી છે, પણ એ ઉત્ક્રાંતિમાં ભાગ લે છે. એ અજન્મા નથી, આત્મા પોતે અજન્માને અવિનાશી છે, પરંતુ આ જ આત્મા વારંવાર માનવ દેહ ધારણ કરે છે. એનું કારણ એ પશુના દેહમાં કે માનવ દેહમાં કે પૃથ્વી પર જે વારંવાર આવે છે એનું કારણ એ છે કે જે પર્ટિક્યુલર દેહમાં એ રહ્યો હોય તે દરમિયાન એ પોતાનું એક પ્રતિનિધિ સ્વરૂપ મૂકી જાય છે. એનું પછી એનું ધીરે ધીરે ઘડતર થતું જાય છે. એનો આખો પ્રોસેસ માતાજી સમજાવે છે કે બિંદુથી શરૂઆત થાય, પછી એના જુદા જુદા સ્વરૂપો હોય. નગીનભાઈએ એક પ્રશ્નમાં પૂછ્યું કે મારા એક સાધક મિત્ર કહે છે એમણે હમણાં ચૈત્ય પુરુષનું દર્શન કર્યું, પણ એ તો સ્ત્રી સ્વરૂપે હતો, આવું બની શકે? શ્રીવિંદ બની શકે, એ પ્રતિકરૂપ પણ હોઈ શકે. તો આ જે ચૈત્ય સ્વરૂપ છે, જે ચેતના છે, જેને માતાજીએ ક્રિએટિવ એસેન્સ ઓફ ધ યુનિવર્સ કહ્યું છે, હવે આ વસ્તુને સમજવા માટે, ચેતનાને સમજવા માટે પણ આખી બધી ઉત્ક્રાંતિ માંથી માણસે પસાર થવું પડ્યું. તો આ એક પ્રક્રિયા છે. મનની અવસ્થાએ આપણે અડધે રસ્તે પહોંચ્યા છીએ. તો આ જે અડધે રસ્તે પહોંચ્યા છીએ, પણ મન ના આવ્યા પછી શ્રી અરવિંદ કહે છે, અને વિવેકાનંદે પણ કહ્યું કે મનના સક્રિય સહકારથી સભાનપણે જો આપણે આ પ્રક્રિયામાં ઇન્વોલ્વ થઈએ તો આપણી ઉત્ક્રાંતિ કૂદકે ને ભૂસકે. એમણે તો વિવેકાનંદે તો અવર્સ પણ કહી દીધું, અવર્સ સુધીમાં થઈ શકે. પરંતુ આ વસ્તુ આપણે બીજી રીતે જોઈએ કે આ હવે મન તત્વ થયું પછી, શ્રી અરવિંદે કહ્યું કે મન તત્વના આવિર્ભાવ પછી, મન સમજતું થયું પછી માણસ હવે એ વસ્તુ સમજી શકે છે કે ઉત્ક્રાંતિમાં ઇન્વોલ્વ થયેલા બધા જ તત્વો, આપણે જો એવું ગણતા હોય કે મારા સ્વરૂપમાંનું જે જળ દ્રવ્ય છે એ તો નકામું છે, એ તો પશુ છે. આપણા જૂના દર્શનોમાં આવું કહેવામાં આવ્યું છે, શરીર તો પશુ છે, પ્રકૃતિ જળ છે. શ્રી અરવિંદ કહ્યું કે એ અજ્ઞાન જતું રહે છે. મારા સ્વરૂપનો અથવા તો પૃથ્વી પરના અસ્તિત્વનો, વૈશ્વિક અસ્તિત્વનો એકે એક અંશ દિવ્યતાથી સભર છે. આ સમજ આપણને પ્રાપ્ત થવી જોઈએ, કારણ કે જે ઇન્વોલ્વ થયું છે એ જ ઇવોલ્વ થાય છે. હા, જળ દ્રવ્યનું સ્વરૂપ જુદું છે તો, અને જળ દ્રવ્ય પછી પ્રાણ પછી મન પછી હાયર માઇન્ડ આવશે, ઇન્ટ્યુટિવ માઇન્ડ આવશે, ઓવર માઇન્ડ આવ્યું ને સુપર માઇન્ડ આવ્યું, તો આ બધા જ એકબીજા સાથે લિંક થયેલા છે. એ બીજાથી અવિચ્છેદ્ય રીતે જુદા પડી શકે જ નહીં, કારણ કે એમનું મૂળ એક છે, એમનું સબસ્ટન્સ એક છે, એ દિવ્ય ચેતના છે. આ સમજ આપણે પ્રાપ્ત કરીએ. અને વિજ્ઞાને પછી કહ્યું કે આ જોડાયેલા છે એનું કારણ શું, જ્યારે જળ તત્વ એકલું પૃથ્વી પર હતું અને એ જળ તત્વમાં રિફાઇનનેસ કે એમાં થોડીક પણ સ્મૂધનેસ આવતા જે હજારો વર્ષ લાગી ગયા હતા, તે પ્રાણ તત્વનો જ્યારે આવિર્ભાવ થયો ત્યારે પછી એ જળ તત્વમાં પણ રિફાઇનનેસ આવવા લાગી. વિજ્ઞાનની પાસે આનો જવાબ નથી. શ્રી અરવિંદ કહે છે કે જ્યારે જ્યારે સંક્રમણ થાય છે, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં સંક્રમણ થાય છે, ત્યારે પેલી ગુપ્ત રહેલી ચેતના જેની ઉત્ક્રાંતિ આપણને દેખાતી નથી, આપણા રૂપોની ઉત્ક્રાંતિ આપણને દેખાય છે કે વનસ્પતિમાંથી પ્રાણી થયા, પ્રાણીમાંથી મનુષ્ય થયા, હવે મનુષ્યમાંથી કંઈ આગળ દેવદૂત થઈશું જે હશે, પણ પેલી જે ચેતના જે ઉત્ક્રાંત થાય છે, તો જળ તત્વમાંથી ઉત્ક્રાંત થયેલી ચેતના પ્રાણ તત્વમાં ગઈ. હવે એ જેવી પ્રાણ તત્વ અમે આરોહણ કરે છે ત્યારે એની રિવર્સ મૂવમેન્ટ થાય છે, એ પાછી અવરોહણ કરે છે, અવતરણ કરે છે જળ દ્રવ્ય પર અને એના પર કાર્ય કરે છે. કારણ કે અગાઉની અવસ્થા છે, સંક્રમણમાં એ આગળનું પગથિયું છે. પ્રાણ તત્વ જળ તત્વ કરતાં ઓછું જળ છે, વધારે સફળ છે, એનામાં રિફાઇનનેસ વધારે છે, એટલે પહેલામાં રિફાઇનનેસ લાવે છે. પ્રાણ તત્વમાંથી મન તત્વમાંનું સંક્રમણ થયું ત્યારે ચેતના કેટલી આગળ વધી, એ સૂક્ષ્મ થઈ, અને પ્રાણના જે આવેગો ને એ બધી વસ્તુઓ તો સૂક્ષ્મ નથી, પણ મન તત્વમાં ચેતનાએ આરોહણ કર્યું ત્યારે પાછી એને રિવર્સ મૂવમેન્ટ કરી, પ્રાણ તત્વમાં ગયું, પ્રાણને રિફાઇન કર્યું એની પોતાની ક્ષમતાના અનુસારમાં, પ્રાણ તત્વમાંથી ફરી જળ તત્વમાં ગઈ, ફરી જળ તત્વને રિફાઇન કર્યું. તો મનના અવકાશ પછી જે જળ તત્વ છે, વિજ્ઞાનીઓએ પુરવાર કર્યું છે કે તમે અત્યારે પથ્થર કે ખડક કોઈ એવા જંગલમાંથી લઈ આવો અને એને તમારા ગાર્ડનમાં મૂકી દો, ઝરણામાં વચ્ચે, થોડા જ દિવસોમાં એમાં પાસા પડવા લાગશે. ઉત્ક્રાંતિની આગલી અવસ્થા એ શક્ય નહોતું થયું. ધેર ઇઝ અ લિંક. મનથી ઉપરની અવસ્થા જ્યારે અવતરણ થાય છે, અને શ્રી અરવિંદે કહ્યું કે આ જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાંનું સંક્રમણ થાય છે, આપણે એમ કહીએ છીએ કે ચેતના આરોહણ કર્યું, પણ ધારો કે જળ તત્વ એટલી રીતે લવચિક થઈ ગયું કે એનાથી હવે આગળની અવસ્થા એમાંથી ઉત્ક્રાંત થશે, ત્યારે સૌથી પહેલાં પેલી જે આગળની અવસ્થા છે એના મૂળ તત્વનું અવતરણ થાય છે. તો અતિમનસ અવતરણની જે વાત શ્રી અરવિંદ માતાજીએ કહ્યું કે મન તત્વ અમુક અંશે તૈયાર થયું ત્યારે પછી મન તત્વમાંથી આગળનું જે સંક્રમણ છે એ જે અવસ્થા છે તે અતિમનસ એને અવતરણ કર્યું, અને અવતરણ કર્યા પછી હવે મનની ચેતના જેટલી જેટલું ગ્રાહ્ય કરે, એનું આરોહણ કરે, એ પ્રમાણે એનામાં એના ગુણો આવશે. તો આ વસ્તુ જો માણસ સમજી લે તો ઉત્ક્રાંતિની આગળની અવસ્થાએ જે સચ્ચિદાનંદના જે ગુણો છે તે છેક જળ તત્વમાં વિકાસ પામવાના છે. આપણે એવું કહી શકીએ કે ઉત્ક્રાંતિની ચરમસીમા કઈ તો જળ દ્રવ્ય પોતે પણ સચ્ચિદાનંદ જેટલી જ સભાનતા, એટલા જ એના ગુણો, એટલી જ એની ક્રિયાશીલતા, બધું એટલું એટલા જ પ્રમાણમાં હશે. અને તે અવસ્થાએ જળ દ્રવ્યથી માંડીને માણસનું મન, એનું પ્રાણશક્તિ, એનું ઉર્ધ્વમન, એ બધા જ એની પૂરેપૂરી માત્રામાં આ વસ્તુને અનુભવશે. તો શ્રી અરવિંદ કહે છે, ઉત્ક્રાંતિને સમજવા માટે સૌથી પહેલા પ્રકૃતિને સમજવી બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ, પૃથ્વી પરના આવિર્ભાવમાં આપણે આવી ગયા છીએ અને પૃથ્વી પરના અસ્તિત્વના સંદર્ભમાં જ આપણે જે વાત કરીએ છીએ તે, તો એમાં પ્રકૃતિને ક્યારેય તમે બાકાત કરી શકો નહીં. બીજી વસ્તુ કે આ પ્રકૃતિનું રૂપાંતર એ યોગનું છેવટનું ધ્યેય છે. આત્મ સાક્ષાત્કાર કે ઈશ્વર પ્રાપ્તિ કે આપણે જે પણ કહેતા હોય એ પ્રાથમિક જરૂરિયાત છે. હા, તમે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી શકો કોઈ પણ અવસ્થાએ, શ્રી અરવિંદ કહું ફિઝિકલ ડિવાઇન, વાઇટલ ડિવાઇન, મેન્ટલ ડિવાઇન, પણ મનોમય કક્ષાએ, ઉચ્ચમાં ઉચ્ચ મનોમય કક્ષાએ તમે પ્રાપ્ત કરેલો આત્મ સાક્ષાત્કાર ઉચ્ચમાં ઉચ્ચ નહીં હોઈ શકે, કારણ કે મન એટલી હદે વિકાસ પામેલું નથી. હા, તો મનથી ઉપર જ્યારે ચેતના આરોહણ કરે, વ્યક્તિગત રીતે વધારે અમુક કેસમાં થઈ શકે છે, હા, અને મનથી ઉપર ચેતનાએ જેટલું આરોહણ કર્યું હોય અધિમન સુધી, ત્યાં સુધી અને એ કક્ષાનો જ્યારે એનો સાક્ષાત્કાર હોય તે આના ઉપર વધારે અસરકારક થઈ શકે. તો પ્રકૃતિનું રૂપાંતર સચ્ચિદ આનંદથી જળ દ્રવ્ય બધા એક સાથે જોડાયેલા છે. સર્વનું મૂળ સચ્ચિદ આનંદ છે. દૈવી હૈસામ ગુણમય ગીતાએ પણ કહ્યું છે, પણ આપણે મમ માયા દુરત્યા પર વધારે ભાર મૂકીએ. માતાજી 1959માં જ્યારે મેસેજ આપ્યો, ઓ નેચર મટીરિયલ મધર, ધાઉ હેઝ સેડ ધેટ ધાઉ વિલ કોલાબરેટ એન્ડ ધેર ઇઝ નો લિમિટ ટુ ધી સ્પ્લેન્ડર ઓફ ધીસ કોલાબરેશન. આ એમની અનુભૂતિ છે. અને એમણે કહ્યું માતાજી કે જ્યારે અતિમનસનું અવતરણ થયું ત્યારે સૌથી વધારે પ્રસન્ન કોણ હતું? પ્રકૃતિ મૈયા હતી. પ્રકૃતિ મૈયાને પહેલી વખત ખબર પડી કે આ એક નવી ચેતના છે જે પ્રકૃતિને ફૂલફિલ કરવાની વાત કરે છે. પ્રકૃતિ પશુ છે, એનું પરિવર્તન ના થાય, એને તો ઉચ્છેદ જ કરવાનો હોય, એવું સાંભળી સાંભળીને કંટાળી ગયેલી પ્રકૃતિએ સૌથી વધારે પ્રસન્નતા અતિમનસનું અવતરણ થયું ત્યારે માતાજી કહે છે, પ્રકૃતિએ કરી અને પ્રકૃતિએ મને પ્રોમિસ આપ્યું. આ એમનો મેસેજ છે. ઓ નેચર મટીરિયલ મધર, ધાઉ હેઝ સેડ ધેટ ધાઉ વિલ કોલાબરેટ એન્ડ ધેર ઇઝ નો લિમિટ ટુ ધી સ્પ્લેન્ડર ઓફ ધીસ કોલાબરેશન. અને પ્રકૃતિ પછી સહકાર આપતી થઈ ગઈ. માતાજી અને શ્રી અરવિંદે કહ્યું છે કે અગાઉના યોગ માર્ગોમાં અધૂરી સમજને લઈને કે ગમે તે લઈને સાધકોએ, સિદ્ધ પુરુષોએ જેટલો જેટલો પ્રકૃતિનો અનાદર કર્યો છે એટલું એટલું પ્રકૃતિએ રિબાઉન્ડ કરીને માણસને વધારે તકલીફ આપી છે. માતાજીનું આ વાક્ય છે કે અતિમનસનું અવતરણ થયું ત્યારે પ્રકૃતિ મૈયા સૌથી વધારે પ્રસન્ન હતા. એમને પ્રથમ વખત આ ખબર પડી કે આ એક એવી નવી શક્તિ આવી છે, એક નવી ચેતના આવી છે જે મારું મહત્વ સ્વીકારે છે, જે એમ કહે છે કે મારું પરિવર્તન થશે, મારું રૂપાંતર થશે અને હું એમના કાર્યમાં સહકાર આપીશ. અને એ સહકારની માતાજી કહે છે કોઈ સીમા નથી. જે કાર્ય માતાજી ઓફકોર્સ કરી રહ્યા છે, આપણે એના વિશે બહુ વાત કરી નથી શકતા અધિકારપૂર્વક, જે રૂપાંતરની જે વાત છે તે, પરંતુ આ પ્રકૃતિને જાણો, પ્રકૃતિને ઓળખો, પ્રકૃતિનો વિનિયોગ કરો, પ્રકૃતિ દ્વારા જ ને પ્રકૃતિનું જ રૂપાંતર સિદ્ધ કરવાનું છે, એ વાત માણસને મનની અવસ્થાએ સમજાવવી જોઈએ, શ્રી અરવિંદ કહે છે. બીજી વસ્તુ, ઉત્ક્રાંતિમાં જે રૂપોની ઉત્ક્રાંતિ થઈ ગઈ એ હવે લગભગ પૂરી થઈ છે. હવે ચેતનાની ઉત્ક્રાંતિ થવાની છે. એ સૂક્ષ્મ ઉત્ક્રાંતિ છે, એ આપણે નજરથી જોઈ નથી શકવાના. તો એના માટે આ જે ચેતનાની ઉત્ક્રાંતિ છે, જે અદ્રશ્ય છે, એના માટે આપણે અંતરમાં એકાગ્રતા વધારે કરવાની રહેશે. કારણ કે આ ઉત્ક્રાંતિ આપણી અંતર અંદરમાં ચાલી રહી છે. રૂપની ઉત્ક્રાંતિ તો 99% ફિનિશ થઈ ગઈ છે. હવે આ રૂપમાં કોઈ બીજા બહુ પરિવર્તનો આવવાના નથી, શ્રી અરવિંદ કહે છે, સિવાય કે પરમાત્મા એવું નક્કી કરે કે હવે આ સ્વરૂપ પૂરેપૂરો સહકાર નથી આપતું, તો આ સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય અને બીજું કોઈ સ્વરૂપ આવે એમાં થોડાક પરિવર્તન સાથે. હવે જે અને માતાજીએ જે દર્શન કરેલું છે નવા સ્વરૂપનું, એનું પણ એમણે વર્ણન કરેલું છે. ઓફકોર્સ આપણે એ બધી વાતો કરી ના શકીએ, પણ માતાજીએ 1+1 = 2 એટલું ક્લિયર દર્શન આપેલું છે કે જે નવું સ્વરૂપ જે છે એ આ જ રીતનું સ્વરૂપ છે, હા એને સેક્સ્યુઅલ ઓર્ગન્સ નથી, એને બીજી બધી વિગતો પણ એની વર્કઆઉટ થઈ છે, બહુ જ ડિટેલમાં સમજાવ્યું છે, પણ મેં કહ્યું એમ જાતે વાંચ્યું તો વધારે સારું. પણ તે વખતે 1973માં માતાજીએ કહ્યું હતું કે અત્યારે જે મુદ્દા ઉપર વાત અટકી છે તે ડાયજેશનનો છે, ડાયજેશન માટે કઈ નવી સિસ્ટમ મૂકવાની છે એનો જ એક પ્રશ્ન છે, તે સિવાયનું મોટા ભાગનું આ બધું વર્કઆઉટ થઈ ગયું છે. તો યોગને આપણે જે વસ્તુ ગણીએ છીએ, હજુ આજે પણ આપણે પેપરમાં વાંચીએ કે ફલાણા ભાઈ કાંટા પર આટલા વખત સૂઈ રહ્યા, અથવા તો આટલા વખતથી ભૂખ્યા છે, આલા ભાઈ આવું બધું શું કરવા કરો છો. શ્રી અરવિંદને વાંચો, આંતરચેતના વિશે સભાન બનો, આવું બધું કરવાની કઈ જરૂર નથી. માતાજી કે જે વિશિષ્ટતા બતાવવાની કઈ જરૂર નથી. યોગ એકદમ સામાન્ય વસ્તુ છે, જેવું જીવન સામાન્ય છે, જેવી રીતે આપણે શ્વાસ લઈએ છીએ એટલું નોર્મલ વસ્તુ છે. પ્રશ્ન છે માણસે સમજ કેળવવાનો. વિષય તો એટલો મોટો છે કે એના વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. આપ સૌએ સાંભળ્યા બદલ આપનો.
સહયાત્રીઓ, કેટલાક વક્તવ્યો એવા હોય છે કે જેમાં એક બાજુ જ્ઞાનની અગાધતા અને વ્યાપકતા હોય અને બીજી બાજુ એની અત્યંત વિશદ અભિવ્યક્તિ હોય. બહુ ઓછા વક્તવ્યો એવા હોય છે. હું માનું છું આજનું કિરીટભાઈનું વક્તવ્ય એ આ કક્ષાનું હતું એવું તમે બધાએ અનુભવ્યું હશે, અને આવા વક્તવ્યો ઉપર વધુ બોલવાનું ન હોય. પણ જેમ કોઈ સુંદર જલસામાં કોઈ મોટા ગાયકે સરસ રાગ ગાયો હોય તો એને પૂરું થયા પછી આપણે મનમાં ઘૂંટ્યા કરીએ છીએ, એમ હું માનું છું કે આવા વક્તવ્યોને આપણે આપણી અંદર ઘૂંટવા જોઈએ. ખાસ આભાર એમનો એટલે માટે માનું છું કે એક નિમિત્ત હતું એટલે માટે એ અમદાવાદ આવવાના હતા અને મારી સાથે વાત થઈ, અને આજે રવિવાર હતો, આમે સાંજે આપણે મળતા હોઈએ છીએ, એમને કહ્યું અને એમણે સહર્ષ સ્વીકાર્યું. પણ પછી એવું થયું કે નિમિત્ત ન રહ્યું, પણ મેં કહ્યું કે તમારે જો આ કાર્યક્રમ રદ કરવો તો હજી એ સમય છે, અમે જાણ કરી દઈએ. કે ના, એકવાર કમિટમેન્ટ કર્યું એટલે આવવાનું, માત્ર એટલે માટે. પેલું નિમિત્ત ન હોવા છતાં ખાસ આ પ્રવચન કમિટમેન્ટને કારણે એ આજે આવ્યા અને આવું સરસ વક્તવ્ય આપ્યું. આપણા પરિવાર તરફથી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું.